તારીખ 23/9/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 513-516 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 217
શ્રી સૂર્યપુર સ્થિત સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે વિનંતી કે બે પત્ર પ્રાપ્ત થયા છે, અત્રે ભાવ સમાધિ છે, ભાવ સમાધિ છે એટલે મુનિરાજને જે દ્રવ્યને ભાવે બંને પ્રકારે સમાધિ હોય છે એમાં ભાવ સમાધિ છે, એ જાતનું સમાધાન અથવા સમાધિ દશા આત્માને અનુસરતી સર્વાંગ સમાધાન સ્વરૂપ આત્માને અનન્યપણે અભેદ ભાવે રહેતી સમાધિ દશા એને ભાવ સમાધિ દશા કહે છે. 513મો પત્ર છે, 514. યોગ વાશિષ્ઠ આદિ ગ્રંથો વાંચવા વિચારવામાં બીજી અડચણ નથી. અન્ય મતના ગ્રંથ છે એટલે વાંચવા કે ન વાંચવા એ વિષય ઉપર મુમુક્ષુને થોડો અચકાટ થાય, તો એમના માટે એમણે યોગ્ય સમજ્યું છે કે વાશિષ્ઠ આદિ ગ્રંથ વાંચો વિચારો, એમાં કોઈ આપત્તિ નથી. અમે આગળ લખ્યું હતું કે ઉપદેશ ગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઉપદેશ બોધનો ગ્રંથ છે, આત્માને વૈરાગ અને ઉપશમનું નિમિત્ત થાય એવો ઉપદેશ છે. એટલે એ દ્રષ્ટિકોણથી, ખાસ કરીને વૈરાગ્યને ઉપશમના દ્રષ્ટિકોણથી એ ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે, અવગુણ નહીં થાય, નુકસાન નહીં થાય. ઘણું કરી તે વૈરાગ્યને ઉપશમને અર્થે છે. સિદ્ધાંત જ્ઞાન તો સત્પુરુષથી જાણવા યોગ્ય જાણીને મોક્ષને તો પ્રથમ વૈરાગ અને ઉપશમને અર્થે જે ઉપદેશ છે એ ગ્રહણ કરીને જે સિદ્ધાંત જ્ઞાનનો વિષય છે એ સત્પુરુષથી જાણવા યોગ્ય જાણીને, એટલે કે સિદ્ધો પોતાની મેળે જાણવા યોગ્ય નહીં જાણીને એમાંથી અનર્પિત નીકળે છે. કે સિદ્ધાંત જ્ઞાન સત્પુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતા આદિ ગુણો ઉદ્ભવ થવાને અર્થે યોગ વાશિષ્ઠો ઉત્તરાધ્યયન સૂત્રકૃતાંગ આદિ વિચારવામાં અડચણ નથી એટલી સ્મૃતિ રાખજો. આ ત્રણ ગ્રંથની ભલામણ એમને અગાઉ પણ આગળના પત્રોમાં કરેલી છે. શું કહેવું છે અહીંયા કે સિદ્ધાંત જ્ઞાન સત્પુરુષથી, સત્પુરુષના યોગે, સત્પુરુષના સાનિધ્યમાં એની આજ્ઞાએ જાણવા યોગ્ય છે, તો પણ એટલી શરત છે કે એ સત્પુરુષના સમાગમમાં જતા જીવમાં સરળતા અને નિરહંતા આદિ ગુણો ઉદ્ભવ થયા હોવા જોઈએ. પોતાની મેળે તો વાંચવા નહીં એમ કહે છે, સત્પુરુષથી સમજવા, પણ તે પણ આટલી તૈયારી કરીને સમજવા જાઉં એ પહેલાં સિદ્ધાંત જ્ઞાન સમજવાનો કોઈ અધિકાર નથી. ગુણ નહીં પ્રગટે, અવગુણ પ્રગટશે. બે વાત કરી છે, સરળતા અને નિરહંતા, માયા અને માન, એ બે પ્રકૃતિમાં આ ફેર પડવો જોઈએ. સરળતા છે એ માયાની વિરુદ્ધ પ્રકૃતિ છે, ભાવ છે. નિરહંતા છે એ માનથી વિરુદ્ધ છે. અને એ ગુણો ઉદ્ભવ થવાને અર્થે યોગ વાશિષ્ઠમાં અથવા ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગ એના અમુક અમુક પ્રકરણો આપ્યા છે, મોટા ગ્રંથ છે, એ વિચારવામાં અડચણ નથી એટલી સ્મૃતિ રાખજો, એટલે એ ખ્યાલમાં રાખજો તમે. વેદાંત અને જીન સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે, તફાવત છે. વેદાંત અને જૈન સિદ્ધાંતના માં બંનેમાં સિદ્ધાંતિક રીતે કેટલોક ભેદ છે, તફાવત છે. ઉપદેશ બોધમાં એટલો તફાવત નથી, પણ સિદ્ધાંત બોધમાં તફાવત છે. વેદાંત એક બ્રહ્મ સ્વરૂપે સર્વસ્થિતિ કહે છે. વેદાંત જે કહે છે તે એક બ્રહ્મ સ્વરૂપે આખા વિશ્વની અંદર બ્રહ્મ એક જ છે, એક સ્વરૂપે, બીજું કોઈ પદાર્થ નથી. બ્રહ્મમાં, આત્મામાં, પરમ બ્રહ્મમાં, પરમ ચૈતન્યમાં, વિશ્વમાં બીજો કોઈ પદાર્થ નથી એમ કહે છે. આખું વિશ્વ એ સ્થિતિએ છે, બ્રહ્મ જ વિશ્વરૂપે થયું છે એમ કહે છે. જિનાગમમાં તેથી બીજો પ્રકાર કયો છે, અને જિનાગમમાં તેથી બીજો પ્રકાર કયો છે, અને આ પ્રકાર ક્યાંથી વેદાંતમાં આવ્યો કે આવ્યો છે તો દિવ્ય ધ્વનિના સમજણના આભાસે. કેમ કે ભગવાને પણ દિવ્ય ધ્વનિમાં એમ કહ્યું કે આખા જગતની અંદર સર્વત્ર બધે બ્રહ્મના આત્મા ભરેલા છે, ક્યાંય ખાલી જગ્યા નથી, આત્મા વિનાની કોઈ ખાલી જગ્યા નથી. 14 બ્રહ્માંડમાં જુઓ તો સર્વત્ર બધે આત્મા ભરેલા છે. તમે એ બધા આત્માઓની પર્યાયોને ગૌણ કરીને બધાને આત્મા સ્વરૂપે જોજો, એના મૂળ સ્વરૂપે જોજો. આ અમારી આજ્ઞા છે. શું આજ્ઞા છે? બ્રહ્મ સ્વરૂપે જોવાની આજ્ઞા છે. માટે બધે બ્રહ્મ છે એમ જુઓ તો એ બધે બ્રહ્મમાંથી એક જ બધે બ્રહ્મ છે, કારણ કે એક જાતિના છે, એ જાતિ છૂટી ગઈ. એક પ્રકારના છે એમાં પ્રકારની અંદર આમ સંખ્યા ભિન્ન ભિન્ન છે એ વાત છૂટી ગઈ. એ મહત્વ સંખ્યાનું નથી, મહત્વ બ્રહ્મની દ્રષ્ટિનું છે. જે દ્રવ્ય છે એની દ્રષ્ટિનું મહત્વ છે, સંખ્યાનું કોઈ મહત્વ નથી. સંખ્યા જાણવાનો વિષય છે, જ્યારે જે એનું સ્વરૂપ છે એ સ્વરૂપ તો ઓળખવાનો અને સમજવાનો વિષય છે, દ્રષ્ટિ કરવાનો એ વિષય છે. એટલે વેદાંત એક બ્રહ્મ સ્વરૂપે સર્વસ્થિતિ કહે છે. એક બ્રહ્મ, એકાકાર, બધે એક સરખા આત્માઓ છે એમ જ્યાં કહ્યું તો કે બધે એક જ છે. બે પણ માનવામાં નકામો વિકલ્પ થાય. પછી એ આવે છે કે બ્રહ્મની અંદર દ્વૈત નથી. જે ત્રિકાળી શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ આત્મા છે એમાં ભંગ, ભેદ અને દ્વૈત નથી. તો કે બરાબર છે, એક બ્રહ્મમાં કઈ બે પણ આપણે લાભવું નથી, સંખ્યા કરતા બે પણ થાય છે એમ પકડ્યું છે. પણ જિનાગમમાં તેથી લોકો કરે છે, સમયસાર વાંચતા, પણ કેટલાક જીવોને તે જ સમયસાર કહે છે. પક્ષમાં તો ત્યાં સુધી વાત લાવે છે કે આખરમાં તો અમે જે અદ્વૈત બ્રહ્મને ઉપાસવા માગીએ છીએ એ ઠેકાણે તમારે આવવું પડે એમ છે. એ છોડીને તમારે કોઈ સાધના થઈ શકે એવું નથી. સર્વા તો તમારે ત્યાં જ આવવું પડશે જો સાધના કરવી હશે તો એમ કહે છે. એટલે સમયસાર માગતા, અને આ ગ્રંથમાંથી પણ એવું ઘણું તારવ્યું છે વેદાંતિઓએ શ્રીમદજીના શબ્દોમાંથી, જ્યાં જ્યાં એમને લાગુ પડતા વચનો આવે છે, થોડા ઘણા પણ એ બધાનો સંગ્રહ કરે છે. હમણાં એક આપણી પાસે પ્રકાશન વેદાંતિભાઈનું આવી ગયું. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્યને ઉપશમનું બળ વિશેષપણે વિધા પછી કર્તવ્ય છે. આ એમને જે માર્ગદર્શન આપ્યું છે, આ માર્ગદર્શન મુમુક્ષુ જીવ માટે અતિ મહત્વનું છે, ઘણું મહત્વનું છે. કે સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી, જેને સત્પુરુષનો ઘણો સંગ કર્યો હોય, ઘણો પરિચય કર્યો હોય, એના અંત ગયા હોય તો એ તથા અંતેવાસી થયા હોય એ જીવે સિદ્ધાંતનો વિચાર કરવા યોગ્ય છે. તથા વૈરાગ્યને ઉપશમનું બળ વિશેષપણે વિધા પછી કર્તવ્ય છે, અને એ પણ સત્સંગપૂર્વક એમને એમ નહીં, જે અન્ય મતમાં વૈરાગ ઉપશમ આવે છે એમ પણ નહીં, સત્સંગપૂર્વક સત્પુરુષના સંગપૂર્વક વૈરાગ્યને ઉપશમનું બળ વિશેષપણે વિધા પછી એણે જૈન સિદ્ધાંતનો વિચાર કરવા જેવો છે. એ પહેલાં જૈન સિદ્ધાંતનો વિચાર કરવામાં નુકસાન થવાની સંભાવના ઘણું કરીને હોવાથી આ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એના ઉપર ચંતર થાય એમ નેમ ન થાય એમ કહેવું છે. એ શું છે, સિદ્ધાંતના વિષય કેટલાક એવા છે કે જીવની અનાદિની જે વિપરીત રુચિ છે અને વિપરીત સમજણ છે એ બાજુ એને ઢળતા વાર ન લાગે, ઉટી બાજુ ઢળી જાય, સવળી બાજુ ઢળવા બદલે એવી પરિસ્થિતિ થાય, અવૈરાગ્ય ભણી ચાલ્યા જાય, સ્વચ્છંદ ભણી ચાલ્યા જાય, એવા એવા અનેક પ્રકારે એ પોતાને નુકસાન કરી બેસે. એ કારણ છે જો એમ નથી કરવામાં આવતું તો, એટલે કે સત્સંગપૂર્વક વૈરાગ અને ઉપશમનું બળ વિશેષપણે પછી જે સિદ્ધાંત વિચારવો જોઈએ એના બદલે એમને એમ વિચારવામાં આવે, એટલે એમ કર્યા વિના વિચારવામાં આવે તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ અને ઉપશમથી હીન થાય છે, એ બીજા પ્રકારે ચડી જશે, સ્વચ્છંદે ચડી જશે, અથવા પોતાની જે વૃત્તિઓ છે એ સાંસારિક વૃત્તિઓને વધારે એને ટેકો મળી જશે, એવી રીતે એ સિદ્ધાંતને પોતામાં ઘટાવી લેશે, એટલે એને એ નુકસાન થશે. પાયાની વાત તો ગ્રહણ નહીં થાય, પણ પાયાની વાત ગ્રહણ થવામાં નુકસાન થશે અને પાયો જ નહીં બંધાય એમ કહેવું છે. એ નુકસાન થશે, પાયાની વાત તો ગ્રહણ નહીં થાય, પણ પાયાની વાત ગ્રહણ થવામાં નુકસાન થશે અને પાયો જ નહીં બંધાય એમ કહેવું છે. સંતો આકરી છે, પણ જે વિધિએ કામ થાય એ વિધિએ કામ થાય. લૌકિકની અંદર ઘણો લાભ થાય એવો વ્યવસાય હોય તો આખરી શરત પણ પૂરી પાડે છે કે નહીં, કે ભલે ભાઈ એ શરત મંજૂર છે, ચાલો એક માણસ લૌકિકની અંદર આર્થિક રીતે સારી રીતે પોતાનું જીવન સ્થિર કરવા માટે ભણતા ભણે છે તો એને ભણતા ભણતા પછી 27 વર્ષ સુધીની ઉંમર પહોંચી જાય છે, કેમ કે બાલ મંદિરમાં 3-4 વર્ષની ઉંમરે બેઠો ત્યારથી લૌકિક શિક્ષણ શરૂ કર્યું કે આને એકડો કહેવાય અને અ બ ક કહેવાય. હવે એ જીવનના 20 વર્ષથી માંડીને કે 22-23 વર્ષથી માંડીને એ 22-24 વર્ષની શરત આકરી ન લાગી જોઈએ. હે, 22-24 વર્ષ સુધી તૈયારી કરવી પડે, એટલું તો આયુષ્ય ઘણું ન હોય, ઘણી વાર તો એ પહેલાં જ આયુષ્ય ઘણા છોડે છે. તો એ આંકડો નથી લાગતો. અહીંયા 6 મહિનાની મુદત આચાર્ય મહારાજે મારી છે. કેટલી? કે 1-6 મહિના જો તને ધ્યેયની ધૂન ઉપડે, ધ્રુવના ધ્યાનની ધ્યેયની ધૂન ઉપડે, તો 6 મહિનામાં તારું સિદ્ધ પદ છે એનું રિઝર્વેશન બુકિંગ અહીંયા થાય છે. મહાપુરુષોએ આ ગેરંટી આપી છે. ઓલા તો કદાચ તારી પાસે લાખો કરોડો થઈ જશે તો પણ તને અશાંતિ વધશે અને શાંતિ ક્યાંય નહીં મળે, નિંદર પણ હખે નહીં આવે. અહીંયા તો તને પરમ શાંતિ, સાદી અનંત અનંત સમાધિ, સુખમાં અનંત દર્શન, અનંત જ્ઞાન સહિત એવી નિરાકુળ અને સર્વોત્કૃષ્ટ જગતનું પદ આ તો છતાંય રાજા મહારાજા થાય તો અમુક સમાજ એને માન આપે, આખું જગત તો ન આપે. આ તો 100 ઇન્દ્રો જેને સમવસરણમાં નમે છે એટલે જગતના બધા પુણ્યશાળી આવી ગયા. ત્રણેય લોકના, ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોકના સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી ચક્રવર્તીને ઇન્દ્રોથી માંડીને બધા આવ્યા છે, કેમ કે એના પુણ્યથી નીચેના છે. આવું સર્વોત્કૃષ્ટ પદનું બુકિંગ રિઝર્વેશન 6 મહિનામાં થાય છે. તો પછી ગમે એવી આકરી શરત હોય તો શું વાંધો છે? અહીંયા એમ કે એક ટેબ્લેટ એવી બની છે અત્યારે, શોધ નીકળી છે કે માણસનું મૃત્યુ ન થાય, એને મરવું ન પડે. શરત કે જેની પાસે જેટલી સંપત્તિ હોય એટલી એને આપી દેવાની, ને ઉપરાંત એ ટીકડીવાળો એમ કે આવું દેવું તારે કરવું પડશે, તારી પૂરી સંપત્તિ ઉપરાંત તારે દેવું થોડું કરવું પડે. ગમે એટલી સંપત્તિ હોય પણ છતાં અમારી શરત આ છે કે પૂરી સંપત્તિ લઈ લેવી સામાવાળા પાસેથી, ને ઉપરાંત એને થોડો દેવામાં મૂકવો. લઈ લે કે ન લઈ લે, છોકરાઓને દેવાદાર બનાવીને ટીકડી ખાય, શું જો મરવામાંથી બચાતું હોય તો કરે કે ન કરે? રાજા મહારાજા બધા એમ કરે, હો મારે મરવું નથી. ધ્રુવનું ધ્યાન ને ધ્યેય કરવાનું, એ તો કહ્યું ધ્રુવ સ્વરૂપ જે આત્મા છે એનું, એને ધ્યેયમાં લઈને એનું ધ્યાન કરવાનું છે. ગુરુદેવ શ્રી અહીંયા પધાર્યા હતા છેલ્લે છેલ્લે, ત્યારે હીરાલાલજીને ત્યાં ઉતર્યા હતા. આ 13 ધધા આપ્યા હતા, એ ઐતિહાસિક વાત થઈ ગઈ. અહીંયા 13 ધધા અહીંયા ગુરુદેવના શ્રીમુખેથી જે વાણી નીકળી, પ્રવચન તો બંધ હતા તબિયતના હિસાબે, પણ રોજ સવાર બપોર સાંજ અડધી કલાક કલાક સ્વાસ્થ્યને અનુકૂળ સાથ બધા બેસે, વાતચીત ચર્ચા થાય. તો કે ધ્રુવના ધ્યાનની ધૂણી ઢખાવીને બધો ધ ધ ધ ધર્મી જીવની ધૂન એમ કરીને 13 ધધા ધવાળા શબ્દો હતા. એ એક જ વચન બસ છે, લ્યો એક વચન બસ છે. સિદ્ધ પદનું અહીંયા નક્કી થઈ જાય, પાકે પાકું. આ રિઝર્વેશન કેન્સલ થતું નથી, આ ફ્લાઇટ કેન્સલ થતી નથી, આ ટ્રેન કેન્સલ થતી નથી, આમાં એક સમય વહેલું મોડું પણ થતું નથી, એટલું પાકું થાય ચોક્કસ. એટલે એટલું ચોક્કસ કહે છે કે એક બ્રહ્મ સ્વરૂપ વિચારવામાં અડચણ નથી, આત્મા એક બ્રહ્મ સ્વરૂપ છે એમ વિચારવામાં અડચણ નથી, અથવા અનેક આત્મા વિચારવામાં પણ અડચણ નથી. એટલે સંખ્યાનો વિષય અપ્રયોજનભૂત છે એમ કહે છે, સ્વરૂપ પ્રયોજનભૂત છે, સંખ્યા નહીં એમ કહે છે. માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. સ્વરૂપ જાણો એમ કહે છે, સંખ્યાની વાતમાં પછી જાણો, એ પછીનો વિષય છે, જાણવાનો વિષય છે. એટલે તો બીજાને માર્ગાનુસારીમાં લીધા છે. શું બીજા જીવોને પણ માર્ગાનુસારી લેવાનું કારણ એ છે કે એની ભૂલ સંખ્યામાં છે, સ્વરૂપ એને સ્વરૂપને અનુકૂળ એના પરિણામ છે. શું એ પરિણામ છે? સ્વરૂપ સમજવા માટે અનુકૂળ છે, માટે એને માર્ગના ઈચ્છાવાન એવા માર્ગાનુસારી કહેવામાં આવ્યા છે. એટલે એક બ્રહ્મ સ્વરૂપ વિચારવામાં અડચણ નથી અને અનેક આત્મા વિચારવામાં અડચણ નથી. સિદ્ધાંતના વિષયમાં પણ કેટલો વિષય પ્રયોજનભૂત છે, કેટલો વિષય અપ્રયોજનભૂત છે એ જો સમજવામાં ન આવે તો અપ્રયોજનભૂત ઉપર પકડ થાય, પ્રયોજનભૂત છૂટી જાય, આ નુકસાન થાય પાછું. એટલે સિદ્ધાંતની અંદર પણ આ વિષય વિચારણીય છે. ઉપદેશની અંદર તો પ્રયોજનનો વિષય મુખ્યપણે સાંકળવામાં આવ્યો છે ઉપદેશ બોધમાં, પણ સિદ્ધાંત બોધની અંદર કેટલોક વિભાગ અપ્રયોજનભૂત છે અને કેટલોક વિભાગ પ્રયોજનભૂત છે, એની વહેંચણી જો ન થઈ શકે તો પણ અપ્રયોજનભૂતને વળગી રહીએ અને પ્રયોજનભૂત છૂટી જાય, કેમ કે એને એ વિષયનું જ્ઞાન નથી કે મારા પ્રયોજન કેટલામાં છે. તો અહીંયા એ વહેંચણી કરી છે. વાત સાદી સીધી છે પણ મહત્વની વાત આ છે કે એક બ્રહ્મ સ્વરૂપ વિચારવામાં અડચણ નથી અથવા અનેક આત્મા વિચારવામાં અડચણ નથી, માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. એવું કહી દીધું એમ આત્મા અનેક છે. દરેક તમારે મુમુક્ષુએ, કોઈ પણ મુમુક્ષુએ પોતાના સ્વરૂપનું જાણવું કર્તવ્ય છે. તો મારે મારું સ્વરૂપ જાણવાનું કર્તવ્ય છે, તમારે તમારું સ્વરૂપ જાણવાનું કર્તવ્ય છે. તો આત્મા અનેક છે એ વાત એની અંદર ઓટોમેટિક આવે છે. જુઓ શૈલી કેવી લીધી છે. ફક્ત તમે તમારું સ્વરૂપ જાણો કે તમે બધા રૂપે છો, બધા રૂપે થઈને તમે એક છો, કે તમારું સ્વરૂપ કોઈ ઇન્ડિવિજ્યુઅલ જુદું છે. બસ તમારું સ્વરૂપ તમે સમજો. કહેવાની જરૂર નહીં પડે કે આત્મા એક છે કે આત્મા અનેક છે, સમજાવવાની જરૂર નહીં રહે. હવે સ્વરૂપ સમજ્યા પહેલા બીજી રીતે લઈએ કે પ્રયોજનભૂત એવું સ્વરૂપ સમજ્યા પહેલા આત્મા એક છે કે અનેક છે એ પહેલાં નક્કી કરો. જો તમે આત્મા એક છે એમ કહો ને અનેક નથી એમ કહો તો તમે ગ્રહિત મિથ્યાત્મા આવી ગયા. આ ત્યાંથી શરૂઆત થઈ જાય ખેંચા ખેંચા. પછી એ વાત પછીની છે. પહેલી વાત સ્વરૂપને સમજવાની છે. એ સ્વરૂપ ભાવથી સમજવા જતાં આત્મા એક સ્વરૂપ નથી અનેક સ્વરૂપ છે એ વાત આપોઆપ જ સમજાય જાય છે. આમાં શું છે? ક્રમનો વિપર્યાસ છે. ક્રમનો વિપર્યાસ છે. પહેલાં શું સમજવું પછી શું સમજવું એ કંઈ નક્કી હોતું નથી. અને જે કહેવાવાળા આવ્યા ને જે પુસ્તકો આવ્યા આમે શું છે, ઉદય અનુસાર જે સંભળાવાવાળા આવ્યા, બે રીતે જ્ઞાનની પ્રાપ્તિ છે, એક શ્રવણથી ને એક વાંચનથી. તો જે પુસ્તકો હાથમાં આવ્યા એ વાંચવા માંડે, જે કહેવાવાળા આવ્યા એને સાંભળવા માંડે. ક્રમ શું છે એ કંઈ ખબર હોય નહીં કે આમાં કેવી રીતે ક્રમસર આગળ વધવાનું છે. અને જો ક્રમસર આગળ વધવામાં ન આવે તો ક્રમનો વિપર્યાસ છે એ કોઈ રીતે કાર્યસિદ્ધિ દેવાનું છે જ નહીં, એની પણ ખબર નથી પાછી. નહીતર તો ક્રમનો વિચાર કરે. તત્વજ્ઞાનનો વિષય ગુરુદેવની કૃપાથી આપણા સમાજમાં ઘણો ચર્ચાય છે. સારી રીતે બીજા બધા સંપ્રદાય કરતાં આપણે ત્યાં તત્વજ્ઞાનનો વિષય મુખ્યપણે છે પ્રવૃત્તિમાં, છતાં ક્રમના વિષયમાં હજી એટલું જ અંધારું જોવામાં આવે છે જેટલું સંપ્રદાયમાં છે. એટલું આ પરિસ્થિતિ આજે આપણી છે. શું કહે છે કે માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું મુખ્ય કર્તવ્ય છે અને તે જાણવાના સાધન સ્વરૂપ, પોતાનું સ્વરૂપ જાણવાનું સાધન સ્વ સંતોષ વિચાર અને સત્સંગ છે. આટલા પ્રકારના પરિણામમાં જે આવે પછી એને પોતાનું સ્વરૂપ સમજવા યોગ્ય એ થાય છે. ત્યાં સુધી પોતાનું સ્વરૂપ ભાષાથી શબ્દથી ભલે કલ્પના કરી લઈએ કે આત્મા એક છે, આત્મા શુદ્ધ છે, આત્મા ધ્રુવ છે, આત્મા એક બ્રહ્મ સ્વરૂપ છે, ત્રિકાળી છે, ગમે તે મૂળ સ્વરૂપની શબ્દોના અર્થથી કલ્પના ગમે તે કરી લઈએ પણ એનું સ્વરૂપ સમજાતું નથી, એ વાત નક્કી છે. કેમ કે એ સમજવાને માટે જે જ્ઞાનની નિર્મળતા જોઈએ, બુદ્ધિની નિર્મળતા જોઈએ, મતિની નિર્મળતા જોઈએ. એ નિર્મળતામાં તો આ પરિણામથી આવશે કે સમ સંતોષ વિચાર અને સત્સંગ, એ વગેરે નિર્મળતા આવતી નથી. એ એના પહેલાં સાધન છે, એનો પહેલો ક્રમ છે. તે સાધન સિદ્ધ થઈ એવા સાધન પ્રાપ્ત થઈ અને વૈરાગ્ય ઉપશમ વર્ધમાન એમને પણ વર્ધમાન પરિણામી થઈ સારી રીતે વૈરાગ ઉપશમ છે એ કેળવા ગઈએ. એક આત્મા છે કે અનેક આત્મા છે એ આદિ પ્રકાર વિચારવા યોગ્ય છે. પછી એ વિષય ઉપર પકડ કરવાની વાત છે. એ પહેલાં એ વિષય ઉપર પકડ કરવાની વાત નથી, એ જ વિનંતી. નહીતર સીધા મતના મંડન ખંડનમાં ચાલ્યા જશે કે જૈન મત એક આત્મા કહે છે, વેદાંત મત અનેક આત્મા કહે છે. તો મત અનુસાર શું વસ્તુનું સ્વરૂપ છે એમ જાણવું છે, મત અનુસાર વસ્તુનું સ્વરૂપ જાણવું છે કે પોતાના પોતાની યોગ્યતાને પ્રગટ કરીને પછી વસ્તુનું સ્વરૂપ જાણવું છે. એટલે મુખ્યપણે ધર્માત્માઓએ મતનો નિષેધ કર્યો. ધર્મરાજજી ક્ષુલ્લક થયા, તો મૂળ દિગંબર હતા. તો કે હું જૈન મતી નથી, હું વિષ્ણુ મતી નથી, હું કોઈ બૌદ્ધ મતી નથી, કોઈ મતની વાત મારી પાસે લાવશો નહીં. આત્મજ્ઞાન થયા પછી એ વાત લખી છે. અમે શ્રીમદજીએ કહ્યું કે હું કોઈ મતમાં નથી, ગચ્છમાં નથી, વાડામાં નથી, સંપ્રદાયમાં નથી, હું એક આત્મામાં છું. મેલ ખાય છે કે નહીં? હા, અમારો જૈન ધર્મ ઊંચો એવું અનંતવાર કર્યું, ઝંડો લે ફેર્યો. અમારો જૈન ધર્મ ઊંચો, પણ જૈન ધર્મમાં જ આવ્યો નહીં. શું જૈન ધર્મને પોતાનો ન કર્યો? શું અમારો જૈન ધર્મ ઊંચો એમ કહ્યું, પણ જૈન ધર્મને પોતાનો ન કર્યો? પછી કોનો જૈન ધર્મ? ધર્મ તો જે પાળે અથવા ધર્મ તો જે આચરે એનો છે, ધર્મ કોઈનો નથી. પાળે એનો ધર્મ. પુણ્ય પાપમાં શું છે? પુણ્ય પણ વ્યક્તિગત છે, પાપ ભાવ પણ વ્યક્તિગત છે, ધર્મ પણ વ્યક્તિગત છે. હવે પોતે વ્યક્તિગત ધર્મ અંગીકાર કરવાને બદલે સમષ્ટિગત ધર્મ લઈ લેવો છે. અમારો જૈન ધર્મ, આ અમારા સમાજનો ધર્મ, અમે કાનજી સ્વામી વાળા, અમે શ્રીમદ રાજચંદ્ર વાળા, અમે દિગંબર, અમે ફલાણા, અમે ફલાણા, એનું અહીંયા કામ નથી એમ કે છે. ગુરુદેવ તો પુકારી પુકારીને કહ્યું છે કે આ કોઈ સંપ્રદાય નથી, આ કોઈ વાડો નથી, આ વાત કોઈ વાડામાં બંધીમાં પૂરવા જેવી નથી. અને એ રીતે આજ્ઞા ચોખ્ખી ચોખ્ખી આજ્ઞા છે ગુરુદેવની, સ્પષ્ટ ચોખ્ખી આજ્ઞા છે. આજ્ઞા છે આ તો, એ આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ આત્માને હિતકારી નથી. સીધી વાત છે, આત્માના હિત માટે એ વાતો કરી છે. એ આદિ પ્રકાર એ રીતે વિચારવા યોગ્ય છે, એ જ વિનંતી. એ રીતે 513મો પત્ર અહીંયા પૂરો થાય છે. 514 નિસારપણો અત્યંતપણે જાણ્યા છતાં વ્યવસાયનો પ્રસંગ આત્મવીર્યને કાંઈ પણ મંદતાનો હેતુ થાય છે, અને તે છતાં તે વ્યવસાય કરીએ છીએ. આત્માથી ખમવા યોગ્ય નહીં તે ખમીએ છીએ, એ જ વિનંતી. ઘણું કરીને સૌભાગ્યભાઈને આ પત્ર લખ્યો લાગે છે. નિસારપણું અત્યંતપણે જાણ્યા છતાં જે વેપાર ધંધો પોતે કરે છે એમાં કમાણી તો બહુ સારી છે, એમને બહુ સાધારણ સ્થિતિમાં વેપાર શરૂ કરેલો મુંબઈમાં, અને એ દિવસમાં પરદેશ સુધીના વેપાર કરતા હતા. એ કમાણી તો સ્વાભાવિક છે થાય, છતાં પણ એમનો અભિપ્રાય છે એ વિષયમાં એ છે કે એ નિસાર છે. કેવો છે વ્યવસાય? નિસાર છે. એ વ્યવસાય કરતા આત્માને કાંઈ હિત નથી. ભલે સંયોગ નિસાર, અત્યંત નિસાર. કેવું કહ્યું? પોતાની અંગત વાત કરે છે, કોઈની સામે જોઈને વાત નથી કરતા. વાત પોતાના અંગત પરિણામને કરે છે. શ્રીમદ રાજચંદ્રજી જ્ઞાની હોવા ઉપરાંત એમની સરળતા એમના પત્રો પત્ર દરેક પત્રની અંદર પ્રસિદ્ધ થાય છે કે પોતાના પરિણામની વાત એ મુમુક્ષુઓને લખે છે. પોતાના ગુરુને તો કોઈ કહે કે મને આવા પરિણામ છે, મારા પરિણામ છે, એમાં પુરુષાર્થને રોકનારા આવા પરિણામ છે. વાત તો એમ કહેવી છે એમને કે આ વ્યવસાયનો પ્રસંગ, આ ધંધાનો પ્રસંગ, આત્મવીર્ય એટલે આત્માનું જે પુરુષાર્થનું પરિણમન છે તેને કાંઈક અંશે પણ મંદતાનો હેતુ થાય છે, કાંઈક અંશે પણ એ મંદતાનો હેતુ થાય છે. એટલે અમારે જેટલા જોરથી આત્માનો પુરુષાર્થ કરીને સ્થિર થઈ જવું છે એમાં મંદતા આવવામાં અમારો જે આ વ્યવસાય છે એ તરફના જે અમારા પરિણામ છે, દુકાનની પણ દુકાન તરફના અમારા પરિણામ, ધંધા તરફના અમારા પરિણામ છે, એ પરિણામ અમને પુરુષાર્થની અંદર મંદતા લાવે છે, વિપરીતતા નથી લાવતા. સંસારી જીવોને તો વિપરીતતાનું પણ કારણ છે, કેમ કે એને તો સુખનું કારણ ને હિતનું કારણ માનીને એ વ્યવસાય કરે છે, એને સારભૂત માનીને એ વ્યવસાય કરે છે, જ્યારે પોતે તો નિસારપણું અત્યંતપણે જાણ્યું છે કે હું જે પ્રવૃત્તિ વ્યાપારની કરું છું એ પ્રવૃત્તિની મેં અત્યંત નિસારપણું જાણ્યું છે, અને તેમ છતાં એ પ્રસંગ વર્તે છે. પ્રસંગ વર્તે છે ત્યારે મારું ભિન્નપણું પણ વર્તે છે અને મારું અસ્થિરતાથી જોડાવું પણ વર્તે છે. બે પ્રકાર ત્યાં ઊભા થાય છે, મુખ્યપણે ભિન્ન થઈને પોતાની સાધક દશામાં વર્તે છે, ગૌણપણે વ્યવસાય આદિમાં જોડાઈને બાધક દશામાં વર્તે છે. સાધક બાધક પણ બે એક દશામાં હોય છે, સાધકને એ બાધક પણ ખૂંચે છે પોતાને, ભલે તે અલ્પ છે. સાધક પણ આ કરતાં બાધક પણ તેમને અલ્પ છે તો પણ એ બાધક પણ તેમને ખૂંચે છે, એ ખટકે છે. એટલે એનું સ્પષ્ટતા કરે છે કે આત્માનો જે પુરુષાર્થ કરીને સ્થિર થઈ જવું છે એમાં મંદતા આવવાનો તે હેતુ એટલે કારણ થાય છે, એટલો અમારો પુરુષાર્થ વેચાઈને એ બાજુ જાય છે, એ વાત અમને ખટકે છે. અને છતાં તે વ્યવસાય કરીએ છીએ. અચ્છા, આવું જાણવા છતાં વ્યવસાય બંધ નથી કર્યો, બંધ ચાલુ છે અમારો ધંધો, તો અમારી શું સ્થિતિ થાય છે એ ખોલીને કહે છે હવે કે એમ થતાં અમારી પરિસ્થિતિ શું છે કે આત્માથી ખમવા યોગ્ય નહીં તે ખમીએ છીએ. જેમ કોઈને બહુ માર મારે, અસહ્ય ખમી ન શકે એટલો માર મારે કોઈ, અને છતાં એને ખમવો પડે, આ અમારી સ્થિતિ છે એમ કહે છે. ખમવું એટલે સહન કરવું, બરદાસ્ત કરવું, સીધો અર્થ છે. બરદાસ્ત ન કરી શકાય એવી પરિસ્થિતિમાં અમે બરદાસ્ત કરીએ છીએ, આ એક વિધિની ક્રૂરતા છે. કઈ અપેક્ષા એ ક્રૂરતા છે કે આવા મહાન ધર્માત્મા હોય એને તો નિવૃત્તિ જ હોય, નિવૃત્તિ યોગ હોય તો અનેક લાયક પાત્ર જીવોનું કલ્યાણ કરવામાં એ બહુ સારી રીતે નિમિત્ત પડી શકે એવી એમની અંતરબાહ્ય પરિસ્થિતિ, ભાષા યોગની વગેરે ઉઘાડની ક્ષોભક્ષમની એવી પરિસ્થિતિ હોય છે કે અનેક જીવોને હિતનું કારણ થાય. એટલે આવા ધર્માત્માઓને તો નિવૃત્તિ જ હોય. હવે જે પ્રવૃત્તિ કરે છે એમાં તો આજીવિકા સિવાય અને લૌકિક વ્યવહાર સિવાય બીજું કોઈ કારણ તો નથી. પિતાશ્રીની આર્થિક સ્થિતિ નબળી હતી, પરિવાર મોટો હતો અને વવાણિયાની બહાર નીકળ્યા વિના છૂટકો નહોતો. મુંબઈમાં સતાવધાન 18 વર્ષની ઉંમરે કર્યા ત્યારે ઘણા મોટા મોટા માણસોની નજરે ચડી ગયા. આ તો કોઈ અસાધારણ વ્યક્તિ માણસ લાગે છે, 18 વર્ષની ઉંમરનો છોકરો દુનિયા આખીને ખળભળાવે એવો લાગે છે, આ તો આવો કોઈ માણસ દેખાતો નથી. એટલે ઘણી જગ્યાએથી જુદી જુદી રીતે એમને ઓફરો આવી હતી કોઈ કે તમને ફોરેન મોકલીએ, કોઈ કે તમને બનારસ મોકલીએ, કોઈ કે તમને બધી સગવડ આપીએ, પણ તમે અમારો હિન્દુસ્તાનનું દેશનું ગૌરવ છો તમે એમ. શું આમને પોતાની યોગ્યતા કોઈ જુદી જાતની હતી કે સમાજમાં મોટાઈ લેવા જતાં આત્માને ખોવો પડશે. પૈસા નહોતા પણ પોતાનું બુદ્ધિબળ એટલું હતું કે સમાજની મોટાઈ તો બહુ જબરજસ્ત રીતે પ્રાપ્ત થાય એવું હતું. એકદમ બાજી હંકેલી લીધી, ગુપ્ત થઈ ગયા. એમાં પણ એ વખતે આ રેવાશંકરભાઈને, એ માણિકલાલભાઈને એ લોકો પરિચયમાં એ દિવસોમાં આવ્યા છે. અને રેવાશંકરભાઈ એમને ધંધાની ઓફર કરી છે કે અમને મુંબઈની અંદર પેઢી નાખીએ. ઝવેરાતનો ધંધો કરી માણિકલાલભાઈ ઝવેરી હતા, ઝવેરાતના ધંધામાં તો એને એમને તો શીખતા હોય વાર લાગે, એ તો તરત રત્નોની પરીક્ષા કરતા શીખી ગયા. કેટલાક જ્યોતિષ લોકો આવ્યા હતા એમના, મુંબઈના મેયરની બહુ મોટી સભામાં સતાવધાન કર્યા તો 10 જ્યોતિષીઓ એના ગ્રહ જોયા, 10 જણાએ ભેગા મળીને, અરે આ તો કોઈ પરમેશ્વર ગ્રહવાળો માણસ છે, પરમેશ્વરને ગ્રહ એવા ગ્રહ છે. એ કાગળમાં લખે છે કે 10 જ્યોતિષીઓએ ભેગા થઈને મારા ગ્રહને પરમેશ્વરના ગ્રહ તરીકે ઠરાવ્યા છે. એટલે એ તો જોયું કે પરિસ્થિતિ તો અસાધારણ ઊભી થઈ છે, પણ હવે શું કરવું? સમાજનું મોટું સ્થાન પણ સ્વીકારી લેવું, સમાજની અંદર આગળ પડતું સ્થાન સ્વીકારી લેવું કે આત્માનું હિત કરવું? તો આત્માના હિત બાજુ વળ્યા, ધંધામાં પડ્યા. એ જ વખતે આર્યવાશંકરભાઈએ એમના ભાઈની દીકરીનું સર્પણ કર્યું, કાકાજી સસરા થાય છે. એ ધંધામાં પડ્યા પછી એ સંબંધ થઈ ગયો. ધંધામાં આગળ વધ્યા, પૈસા કમાણા. એ જમાનામાં લાખોપતિ થાય લોકો કહે એવી રીતે, એ જમાનામાં તો બહુ પૈસાની કિંમત હતી. છતાં એમ કહે છે કે નહીં ખમવા યોગ્ય તે ખમીએ છીએ, આ બધો માર અમે સહન કરીએ છીએ, અમે સહન કરી શકીએ એવા અમારા પરિણામ નથી ને સહન કરવો પડે છે. તો આ વિધિની ક્રૂરતા નહીં, એ વિધિની ક્રૂરતા નહીં. જો કોઈ ખરેખર ઈશ્વર કરતા હોત તો એને ઠપકો આપવો પડત કે તારે મુસીબતમાં કોઈને મૂકવાતો તો બીજાને મૂકવાતા, પણ આવા ધર્માત્માને કેમ મુસીબતમાં તે મૂક્યા? પણ કોઈ ઈશ્વર કરતા છે નહીં એટલે કહેવું નકામું છે. શું નહીં તો ઠપકો આપવો પડે કે આવી વ્યક્તિને અનેક જીવોને જે ધર્મના રસ્તે દોરી જઈ શકે એવી વ્યક્તિને ધંધામાં ફસાવી, એના કરતાં એને ધર્મના ક્ષેત્રમાં મૂકી દીધી હોત તો કેટલાયનું કલ્યાણ થઈ ગયું હોત. પણ હવે એ તો કોઈ વિધિની વિચિત્રતા છે અને એનો ઉપાય કોઈ ઇન્દ્ર નરેન્દ્ર કે જિનેન્દ્ર પાસે નથી હોતો. એ 514 નંબરના પત્રમાં એમણે પોતાના અંતરંગ પરિણામને 2 લીટીની અંદર સ્પષ્ટ કરી દીધા છે. 515મો પત્ર છે અંબાલાલભાઈ ઉપરનો. અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વર્તે છે. શ્રાવણ મહિનો ચાલે છે ને, લગભગ એ ચોમાસાના દિવસોમાં 1-2 મહિના ધંધો છોડીને પણ નિવૃત્તિ ક્ષેત્રની અંદર નામ ધ્યાન અર્થે નીકળી જતા હતા. એટલે એ વિચાર આવ્યો છે કે અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વર્તે છે. જુઓ, ધંધો કરે છે, મોટો ધંધો કરે છે, તો પણ એ નિવૃત્તિ તો લીએ જ છે. રોજ તો નિવૃત્તિ લીએ છે થોડી થોડી, એ તો પોતાના અંગત સ્વાધ્યાયની, વાંચનની, ચિંતનની એ પ્રવૃત્તિ તો જ્ઞાનીને હોય જ છે. પણ એ સિવાય બાહ્ય પ્રવૃત્તિથી છૂટીને 15 દી મહિનો 1.5 મહિનો એ દર વર્ષે, 1 વર્ષ ખાલી ગયું છે વચ્ચે, દર વર્ષે બહાર નીકળી જતા હતા અને 28 વર્ષે તો નિવૃત્તિની ઓફર મૂકી દીધી છે. 29 વર્ષથી તો સાવ નિવૃત્ત થઈ ગયા છે. જે નિવૃત્તિ આજે જીવનના ઉત્તરાર્ધમાં માણસો લેતા નથી, એ જીવનના પ્રારંભમાં તો એમણે લઈ લીધી છે. અને એ લેતા પહેલાં 5 વર્ષથી નિવૃત્તિ માટે આત્મા આમ જપ જપે છે, નિવૃત્તિનો જાપ જપે છે. પછી કેમ કે છૂટવું તો મુશ્કેલ છે, એક ઝાટકે છૂટી શકાય એવા સંયોગો હોતા નથી, એવા પોતાના બળવાન પરિણામ પણ હોતા નથી. કેમ કે એવા ધર્માત્માઓ નિવૃત્તિ લે એટલે સીધા મને દશામાં આવે, તો એટલો પુરુષાર્થ હોય છે. એટલી પુરુષાર્થની આ બાજુ ખામી હોય છે, તો આ બાજુ એમને પૂર્વકર્મનો ઉદય એટલો વર્તતો હોય છે, એ બધી સ્થિતિ એને અમુક વર્ષો નીકળી જાય છે. એ રીતે કેટલાક વર્ષો નીકળી ગયા છે, તો પણ દર વર્ષે થોડી થોડી નિવૃત્તિ તો એ લેતા જતા. અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવા વિચાર એવો વિચાર વર્તે છે, તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. એટલે આ વર્ષની અંદર કદાચ અત્યારે થોડા દિવસ માટે પણ નિવૃત્તિમાં નહીં નીકળી શકાય. આ નાની વાતમાં પણ મુમુક્ષુને કેટલું સમજવા જેવું છે કે ભલે આજીવિકા વ્યવસાયને પ્રવૃત્તિ કરવા પડતા હોય, તો પણ રોજિંદા જીવનમાં પણ કંઈક પોતાનો નિત્યક્રમ હોવો જોઈએ, આત્મહિત થાય એવા પ્રકારની પરિણામની પ્રવૃત્તિનો. અને વાર્ષિક પણ દરમિયાન નથી શકે, તો પણ એક વર્ષે તો થોડા દિવસો માટે એને પ્રવૃત્તિથી દૂર જઈને, પ્રવૃત્તિથી છૂટીને આત્મહિત માટે એની પ્રધાનતાથી, આત્મહિતની મુખ્યતાથી વિચારણા કરવા માટે, વિશેષ વિચારવા માટે એને અવકાશ લેવો જોઈએ, એટલો અવકાશ કાઢવો જોઈએ. એ આમાંથી નીકળે છે, એમના જીવન ચારિત્રમાંથી ઉપદેશ નીકળે છે. શું એ એમનું જીવન ચરિત્ર પણ એક ઉપદેશાત્મક સાક્ષાત પરિસ્થિતિ છે કે જે કુદરતી રીતે બની છે. કોઈને ઉપદેશ આપવા માટે એ વાત નથી, કુદરતી જે બને છે એ બીજાને ઉપદેશનું કારણ બને છે. જેમ આત્મબળ અપ્રમાદી થાય, તેમ સત્સંગ સદવાંચનનો પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે. આંબાલાલભાઈ છે એ ખંભાતના એક એડવોકેટ હતા, વકીલ હતા, અને એમના મુખ્ય સેવકોમાંના એક સેવક હતા. હે, ન્યાયાધીશ તો પેલા હતા, ધારસીભાઈ હતા, ધારસીભાઈ ન્યાયાધીશ હતા મોરબીની અંદર. આ વકીલ હતા, સેવા તો એમણે એવી રીતે કરી છે એમની કે પોતે રસોઈ કરીને, પોતાના હાથે રસોઈ કરીને જમાડતા હતા. જ્યારે શ્રીમદજી થોડા દિવસ માટે નિવૃત્તિ લઈને આવતા, ત્યારે એમની નજીકના ક્ષેત્રોમાં આવતા, ખંભાત, વડવા, અગા આ બાજુ ખેડા જિલ્લાના ગામ, આવીઠા, ખેડા, વસો, ઉત્તર સંડા, વાસદ, એ બધી જગ્યાએ ચરોતરમાં આવતા હતા. એ પોતે પણ ધંધામાંથી નિવૃત્ત લઈને, નિવૃત્તિ એને લેવી પડે ને, હારવાર 24 કલાક એની સેવા મારીએ, રાત્રે જરૂર પડે તો રાત્રે, દિવસે જરૂર પડે તો દિવસે. રસોઈ પોતે શીખી લીધી છે, રસોઈ શીખી લીધી, આવડતી નહોતી, તો વકીલ હતા. પણ એમણે એમ લખ્યું કે મારે એકાંતમાં રહેવું છે, મુમુક્ષુઓને ઘેરાની વચ્ચે નથી રહેવું, આ દિવસોમાં હું એકાંતમાં રહેવા માગું છું, તો કોઈ એવી એકાંતવાળી જગ્યા પસંદ કરજો અને ત્યાં કોઈ રસોઈયાની વ્યવસ્થા કરજો કે જેથી મારે એક ટાઈમ જમવું હોય, બે ટાઈમ ભાગ્ય જમતા, એકાદ ટાઈમ જમવું હોય તો હું જમી લઉં થોડું, એટલે તમે એ વ્યવસ્થા કરજો. એમણે પોતે જ રસોઈ શીખી લીધી કે રસોઈયો હોય તો મારે આગળ રહેવું પડે ને, હું રસોઈયો થઈ જાઉં તો એમની પાસે પીરસવાનું મારે, રાંધવાનું મારે, પોતે રસોઈયા થઈ જાય. એટલી બધી એની સેવા કરવાની ભાવનાથી, સાનિધ્યની ભાવનાથી સાથે રહ્યા છે. બસ જ્ઞાન ધ્યાન સિવાય કાંઈ પ્રવૃત્તિ નહોતી. શાસ્ત્રો તો ઘણા મુખપાઠે હતા, સ્મૃતિ તો બહુ તેજ હતી, શતાવધાન જે કરતા હતા ત્યારે એમણે કહ્યું કે શસ્ત્રાવધાન કરવા હોય તો મારે ડાબા હાથનો ખેલ છે, શતાવધાન કસેલી વાત નથી, પણ શસ્ત્રાવધાન કરવા હોય તો મારે તો ડાબા હાથનો ખેલ છે, એટલો ફાટ ફાટ ઉગાડતો જ્ઞાનનો. એટલે શાસ્ત્રો તો બધા આમ પાના ફેરવીને વાંચી લેતા હતા, રોકાવું ન પડે વિચારવા માટે, એટલું કંઠસ્થ થઈ જતું હતું. એટલે બહુ શાસ્ત્ર એકાદું રાખે પદ્મનંદી જેવું, વનશાસ્ત્ર જેવું, શું એને વનશાસ્ત્ર કહ્યું છે, બાકી લગભગ ગાથાઓ બધી મોઢે હોય તો એનો જે વિષય છે એની ધૂનમાં એ ગાથાઓ બોલે, વાંચીની ધૂનમાં એ ગાથાઓ બોલતા જંગલમાં નીકળી પડવામાં કાવસગમાં એ રીતે રહેતા. હા, ઈડરની અંદર ત્રણ વખત આવેલા છે, ઈડરને પહાડમાં ઘંટિયા, અને ત્યાં તો એમને પૂર્વભાવનો પણ સ્મૃતિ યાદ આવી છે. પૂર્વભાવમાં પણ ઘણો વૈરાગ એમને થયેલો, એ આ સ્થળે થયેલો, ઘણો સત્સંગ થયેલો પણ આ સ્થળે થયેલો, એ બંને વાત એમને યાદ કરી છે. અને એટલે એમને એ સ્થળ એકાંત સ્થળે એવું જ છે પાછું, એટલે ત્યાં એ ધ્યાન માટે ચાલ્યા જતા હતા. જ્ઞાન એટલે પુસ્તકો વાંચવા એમ નહીં, વિચારમાં આવે કેટલીક વાતો. અને ધ્યાન તો સ્વરૂપ ધ્યાન તો અલ્પ ક્ષણ માટે, સેકન્ડના પણ ઓછા ભાગ માટે છે, એટલે બાકીનો ભાગ જે વિચારનો છે એને જ્ઞાન કહીએ, એકાગ્રતા એને ધ્યાન કહીએ. તો એમને એમ લખે છે કે જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ અને સદવાંચનનો પ્રસંગ નીતિ પ્રત્યે કરવા યોગ્ય છે. આત્માના હિત માટે પ્રમાદ ન સિવાય બીજા કામમાં રોકાઈ જઈને, પ્રમાદ એટલે ઊંઘી જઈને સૂઈ જઈને એમને નિષ્ક્રિય થઈને એમની બીજા કામની પ્રવૃત્તિ આડે પુરુષાર્થમાં ન આવી શકાય તો તે અપ્રમાદ છે, તે પ્રમાદ છે. એવું ન થાય તેટલા માટે, એટલે આત્મિક પુરુષાર્થ જાગૃત કરવા માટે તે પ્રકારનો સત્સંગ સદવાંચનનો પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે. મુમુક્ષુ જીવે આ બધાને લાગુ પડે છે, ભલે પત્ર લખ્યો હોય અંબાલાલભાઈને પણ બધાને લાગુ પડે છે કે તમારા આત્માનું હિત કરવા માટે એ સંબંધિત જે અંતર્મુષાર્થ છે એ પુરુષાર્થ કેળવવા માટે તમારે સત્સંગ અને સદવાંચનનો પ્રસંગ નિત્ય પ્રત્યે રાખવા યોગ્ય છે. ખાધા વગર એક દિવસ ચાલતું નથી, ઊંઘ્યા વિના એક દિવસ ચાલતું નથી, તો વાંચન વિચાર વિના કેમ એક દિવસ ચાલે છે? આ વિચારવા જેવું છે. મુમુક્ષુનો એ ખોરાક છે, વચનામૃતમાં પૂજ્ય બેનશ્રીએ લીધું છે કે મુમુક્ષુનો એ ખોરાક છે. એ તો માણસ ખાય નહીં તો અશક્તિ આવે, શું થાય? આહાર ન લઈએ તો અશક્તિ આવે, એમ એને વાંચન વિચાર ન હોય તો એને આત્મિક અશક્તિ આવ્યા વિના નબળાઈ વધી જાય. એટલે નીતિ પ્રત્યે કરવા યોગ્ય છે, તેને વિશે પ્રમાદ કર્તવ્ય નથી, જાગ્રત રહીને એ કરવા યોગ્ય છે. અવશ્ય તેને વિશે પ્રમાદ કર્તવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી, એટલે બીજી પ્રવૃત્તિમાં રોકાઈ જવું તે એ અવશ્ય કરવા જેવું નથી. એટલે એક દિવસ પણ એવો ન જવો જોઈએ મુમુક્ષુને કે આજે મેં મારા આત્માના હિતનો વિચાર કર્યો નથી, એ સંબંધી કાંઈ વિચાર નથી કર્યો, એવો એક દિવસ પણ જવો ન જોઈએ. એના માટે એને સત્સંગ અને સદવાંચન હોવું ઘટે છે, એ જ વિનંતી. આવા એક પોસ્ટકાર્ડ લખીને જવા દેતા હતા, બે ચાર લીટી વિચારમાં આવી હોય લખીને મૂકી દે. પાંચસો ને સોળમો પત્ર છે, કેશવલાલ નથુભાઈ લીંબડી. પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય, સીધું તો અગ્નિને પાણીને સંપર્ક કરી શકાતો નથી, કાં તો અગ્નિનો નાશ થાય ને કાં પાણીનો, એટલે કોઈ વાસણમાં રાખીને લખવાની શૈલી, નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરીક્ષા હોય, એટલે પાણીને ગરમ ન થવું હોય તો છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે. જો વાસણમાં રેખાયેલા પાણીની નીચે અગ્નિ સળગાવવામાં આવે તો એ પાણીને ગરમ ન થવું હોય તો પણ ચાલે નહીં, ગરમ થવું જ પડે. સ્વભાવે ઠંડુ છે ને કેમ ગરમ થાય છે, એનો સ્વભાવ તો ઠંડો છે. તો કે આ પરિસ્થિતિમાં તો એને ઉષ્ણપણું થાય થાય ને થાય જ, તેવો આ વ્યવસાય એટલો કેટલો ખૂંચે છે જુઓ. એક એક પત્રમાં એ પોતાના વ્યવસાયને નિષેધે છે, વ્યવસાય પ્રત્યેના પોતાના જે પરિણામ ને પ્રવૃત્તિને સમય જાય છે એને નિષેધે છે, તેવો આ વ્યવસાય. સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે. અમારી પરિસ્થિતિ જોતા અને અમારા પરિણામ જોતા, જે પરિણામ અમે કરીએ છીએ, જે પરિણામ થઈ રહ્યા છે, એ સમાધિએ શીતળ એવા અમે એ પરિણામને, એ ગરમી સહન ન કરી શકે એવી પરિસ્થિતિમાં અમે આવી જઈએ છીએ, ન ખમાય એવી વાતને અમે ખમીએ છીએ. એવો ઉષ્ણપણાનો હેતુ થાય છે એ વાત અમને સ્પષ્ટ લાગે છે. વર્ધમાન સ્વામીએ મહાવીર ભગવાનનો દ્રષ્ટાંત લે છે કે વર્ધમાન સ્વામીએ ગ્રહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું. મહાવીર ભગવાન બહુ સમર્થ હતા એટલે તો મહાવીર કહેવાના, એમનો પુરુષાર્થ બહુ જબરદસ્ત હતો એટલે મહાવીર કહેવાના. અને એ ગ્રહવાસમાં હતા, રાજા હતા, એમને કોઈ નોકરી ધંધો કરવો પડે એવું નહોતો, પણ રાજ ચલાવવાનો તો વાત પરિસ્થિતિ હતી જ, એ એમનો વ્યવસાય હતો. તે અસાર છે એમ જાણ્યું, આમાં આત્માને જરાય હિત નથી, કર્તવ્યરૂપ નથી એટલે મારે કરવા યોગ્ય નથી એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. અને એ જાણીને એ પાછો એમણે ગ્રહવાસ ચાલુ રાખ્યો એમને કે ગ્રસ્ત દશામાં કેવળ જ્ઞાન લઈ લેશું, હે એ વિચાર કર્યો નહોતો. ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં, એ મુનિપણામાં પણ આત્મબળ એટલે પુરુષાર્થ, ઘણો પ્રચંડ પુરુષાર્થ હતો, એટલા બધા સમર્થ હતા. તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણીને જે પુરુષાર્થથી એમણે મુનિદશામાં પ્રવેશ કર્યો કે અંતર્મુખમાં એક દિવસમાં હજારો વાર નિર્વિકલ્પ દશામાં આવે પ્રત્યેક અંતર્મુખમાં, તો પણ એ પુરુષાર્થ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મૌન પણ અંગીકાર કર્યું. તીર્થંકરો તો મુનિપણામાં મૌનપણું જ રાખે છે, ક્યારે ઉપદેશ આપતા નથી. મૌનપણું અંગીકાર કરી અનિંદ્રાપણું અને નિંદ્રા પણ છોડી દઈને 12.5 વર્ષ લગભગ બીજું છે, 30 વર્ષે એમણે દીક્ષા લીધી છે, 42 વર્ષે એમને કેવળ જ્ઞાન થયું છે. એ 12.5 વર્ષના ગાળામાં એમણે મૌન પાળ્યું છે અને નિંદ્રાનો ત્યાગ કર્યો છે. રાત્રિ દિવસ પુરુષાર્થ પુરુષાર્થ ને પુરુષાર્થ ધ્યાનમાં જામેલા રહ્યા છે કે જેથી વ્યવસાય રૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં, વ્યવસાયને અગ્નિ કીધો છે. એમાં મજા આવે છે, હોશ આવે છે, લાભ થાય છે, લાભનું કારણ છે એ બધું તો એક બાજુ રહ્યું, વ્યવસાય રૂપ અગ્નિને તો એમને થઈ ન શકે. એટલે એમ કહે છે કે જો મહાવીર ભગવાનને આટલા પુરુષાર્થની જરૂર પડી તો મારે તો વધારે જરૂર છે, એ પોતે શું વિચારે છે, અંગત રીતે વિચાર કરે છે ને, પોતાનો વિચાર કરે છે કે જે કેવળ જ્ઞાનને આત્મસિદ્ધિ માટે ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ સુધી મૌનપણુંને અનિંદ્રા ભીજ્યું તો મારે તો ઘણું કરવાનું બાકી છે, હું શું જોઈને મુંબઈમાં પેઢી ઉપર બેઠા બેઠા વેપાર કરું છું, એમ પોતાનો વિચાર કરે છે. મારે તો આત્મહિત શીઘ્ર સાધી લેવું જોઈએ. વળી કહે છે કે એમને જ્ઞાન તો ઘણું હતું, ભગવાનને તો જ્ઞાન ઘણું હતું, શું છતાં પણ એમણે આ છોડ્યું, છતાં પણ બાહ્ય નિવૃત્તિ લીધી. એમ પ્રવૃત્તિમાં પણ એ આત્મસાધન નહોતા કરતા, પ્રવૃત્તિમાં એમને આત્મજ્ઞાન ને આત્મધ્યાન નહોતું એમ નથી, છતાં પણ નિવૃત્તિ લઈને વિશેષ આત્મજ્ઞાન ને ધ્યાનની પ્રવૃત્તિ કરવી એમને જરૂરી લાગી હતી, તો મારે પણ એ વિચાર કરવો જોઈએ એમ લે છે. કે જીવવર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા, એટલે કે ભોગોપભોગમાં એ કાંઈ ડૂબેલા નહોતા. ભલે રાજના ધણી હતા, રાજકુમાર હતા, છતાં પણ એ અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા. રાજકાજ ચલાવતા પણ એ અવ્યવસાયી જેવા હતા એમ કે એટલો બધા નિરસ પરિણામથી એ ઊભા હતા ગ્રસ્ત દશામાં અને રાજકાજની અંદર નિષ્પ્રહ હતા. એમને કાંઈ જોતું નહોતું, કાંઈ મેળવવું નહોતું ત્યાંથી, એ સંયોગોમાંથી એમને સુખ લેવું નહોતું, નિષ્પ્રહ હતા. અને સહજ સ્વભાવે તો મુનિ જેવા હતા, એનો અંતરંગ તપાસીએ તો એ મુનિ જેવા હતા. એમને મફતમાં કાંઈ મુનિ દશામાં નથી આવ્યા. મુનિ દશામાં જે આવ્યા છે એ તો કોઈ જબરજસ્ત અંતરંગની તૈયારીમાં હતા ત્યારે આવ્યા હતા. એ તો જે જાણે છે એ જાણે છે કે મુનિ થનારને મુનિ દશા પહેલાં કેટલી બધી જબરજસ્ત તૈયારી થઈ જાય છે પુરુષાર્થની. તો કે ગૃહસ્થમાં હતા પણ મુનિ જેવા હતા સ્વભાવે તો, અને આત્માકાર પરિણામી હતા. એમનો પરિણામ આત્મ સ્વરૂપને અનુસરતું એવું આત્માકાર પરિણામી હતા. તે વર્ધમાન સ્વામી પણ એવા, એ વર્ધમાન સ્વામી જે શાસન નાયક છે, આપણા અંતિમ તીર્થંકર છે ને, શાસન નાયક છે, તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, બધા વ્યવસાયનું અસારપણું જાણીને, રાજકાજનું અસારપણું જાણીને, નિરસ જાણીને દૂર પ્રવર્તા, એ પણ એ નિવૃત્તિ લઈને મુનિપણો અંગીકાર કર્યો. તો પછી તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે, પોતા ઉપર લે છે. તીર્થંકર દેવે આ નિર્ણય લીધો, રાજકાજમાં અભોગી અવ્યવસાયી જેવા હતા, નિરસ હતા, આત્માકાર પરિણામી હતા, મુનિ જેવી દશા હતી, એણે આ નિર્ણય લીધો તો હું શું જોઈને બેઠો છું? બીજા જેવે કયા વિચારથી એ વાતને ઠીક ગણીને રાખે છે, એ વાતમાં કાંઈ માલ નથી. આ પોતે કેવી રીતે નિવૃત્તિના પરિણામ કેળવે છે, આ તો કથાનું યોગનો વિષય થાય છે. પણ એ કથાનું યોગને પણ એ કેવી રીતે ઉતારે છે પોતા ઉપર, એ રીતે પોતાની અંતરંગ દશામાં વિશેષ વિશેષ નિરસપણો વ્યવસાયમાં ઊભા હોવા છતાં છોડવાની તૈયારીમાં પહેલાં ભાવથી આવે છે, પછી દ્રવ્યથી આવે છે.